એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે મતલબ કે આપણને એકબીજાને સમજવાની એક નવી જ દૃષ્ટિ આપે છે. પુસ્તક છે ગિફ્ટ્સ ડિફરિંગ, લેખક છે ઇસાબેલ બ્રિગ્સ માયર્સ. અને આ પુસ્તક એ કહે છે કે આપણામાં જે અલગતા છે એ ખરેખર તો સમસ્યા નથી પણ એક ભેટ છે, એક શક્તિ છે.
હા, અને આજના સમયમાં આ વાત કેટલી જરૂરી છે નહીં. આપણે જોઈએ છે ને આપણી આસપાસ, કામ પર, ઘરમાં કેટલા મતભેદ, કેટલી ગેરસમજ.
બરાબર.
આપણને થાય કે સામેવાળી વ્યક્તિ કેમ આવું વિચારે છે, કેમ આવું કરે છે. તો આ પુસ્તક ગિફ્ટ્સ ડિફરિંગ એ સમજાવે છે કે આ બધું, મતલબ કે વ્યક્તિત્વના જે મૂળ તફાવત છે ને, એની અણસમજનું પરિણામ છે મોટે ભાગે.
અચ્છા.
જો આપણે આ તફાવતોને ખામી નહીં પણ ભેટ તરીકે જોઈએ તો પછી સહાનુભૂતિ આવે, સંબંધો સુધરે
અને સહકાર પણ વધે.
ચોક્કસ, સહકાર વધે.
એટલે પેલું જે આપણે કહીએ ને કે પર્સનલ લઈ લેવું, એના બદલે સમજવાની કોશિશ કરવી, આ તો બહુ મોટો ફેરફાર કહેવાય વિચારમાં.
ખરેખર.
તો ચાલો જેમણે આ વિચાર આપ્યો એ લેખક વિશે જાણીએ. ઇસાબેલ બ્રિગ્સ માયર્સ, મને એ જાણીને નવાઈ લાગી કે એ કોઈ ટ્રેન્ડ સાયકોલોજિસ્ટ નહોતા.
હા, એમણે તો પોલિટિકલ સાયન્સ ભણેલું.
હા, અને એટલે જ એમનું કામ કદાચ વધારે ખાસ છે. એમણે એમના મમ્મી કેથરીન કુક બ્રિગ્સ એમની સાથે મળીને, જે પેલા સ્વિસ સાયકિયાટ્રિસ્ટ હતા કાર્લ યુંગ,
હા યુંગ,
એમના જે જટિલ વિચારો હતા ને તેને એકદમ સરળ બનાવ્યા.
બરાબર.
સામાન્ય માણસ પણ સમજી શકે અને વાપરી શકે એવું એક ટૂલ બનાવ્યું, માયર્સ બ્રિગ્સ ટાઈપ ઇન્ડિકેટર,
MBTI.
MBTI, હા, સાંભળ્યું છે.
અને આ કામ એમણે કોઈ એક બે વર્ષ નહીં, લગભગ 40 વર્ષ કર્યું. અને એમની પ્રેરણા પણ કોઈ એવી નહોતી કે રિસર્ચ કરવું છે, પણ બહુ માનવીય હતી.
હા, મેં વાંચ્યું કે બીજા વિશ્વયુદ્ધ વખતે એમણે જોયું કે ઘણા લોકો ખોટી જગ્યાએ કામ કરે છે, મતલબ એમના સ્વભાવ પ્રમાણે ન હોય એવું કામ.
બરાબર.
અને એનાથી લોકો દુઃખી થાય, કામ બરાબર ન થાય. એટલે એમને થયું કે જો લોકોને તેમની જે નેચરલ ભેટ છે એ પ્રમાણે કામ મળે તો એ વધુ ખુશ રહી શકે, વધુ સારું કામ કરી શકે.
બિલકુલ. અને એમાંથી જ આ MBTI નો વિચાર આવ્યો, લોકોને પોતાની જાતને અને બીજાને સમજવામાં મદદ કરવાનો.
અને કદાચ એમની પાસે પેલી ફોર્મલ ટ્રેનિંગ નહોતી સાયકોલોજીની, એ જ એમના માટે સારું રહ્યું.
હા, કહી શકાય. કારણ કે એમણે યુંગના વિચારોને એકેડેમિક ભાષામાંથી બહાર કાઢીને રોજિંદા જીવન સાથે જોડ્યા. એમનો એપ્રોચ બહુ પ્રેક્ટિકલ હતો, લોકોને મદદ કરવાનો. એટલે જ આજે પણ આટલા વર્ષો પછીએ એમનું કામ આટલું પોપ્યુલર છે.
તો હવે પુસ્તક પર આવીએ, ગિફ્ટ્સ ડિફરિંગ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે સૌથી મોટો અને હું કહીશ કે ક્રાંતિકારી વિચાર એ છે કે માણસના વર્તનમાં જે આટલી બધી વિવિધતા દેખાય છે ને, એ કંઈ આડીઅવળી નથી, રેન્ડમ નથી. એની પાછળ એક સિસ્ટમ છે, એક તર્ક છે. અને આ તફાવતો ક્યાંથી આવે છે તો આપણી કેટલીક અંદરની જન્મજાત પસંદગીઓમાંથી, જેમ કે આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ, માહિતી ક્યાંથી મેળવીએ છીએ, નિર્ણયો કઈ રીતે લઈએ છીએ વગેરે.
અને પેલી મુખ્ય વાત જે તમે શરૂઆતમાં કીધી કે આ તફાવતો ખામી નથી પણ ભેદ છે, આ જ સેન્ટ્રલ આઈડિયા છે, બરાબર?
ચોક્કસ. પુસ્તક એ જ કહે છે કે દરેક વ્યક્તિત્વનો પ્રકાર એની પાસે કંઈક યુનિક છે દુનિયાને આપવા માટે. કોઈ સારો કે ખરાબ પ્રકાર નથી, બસ અલગ છે. અને જો આપણે આ પ્રકારોને સમજીએ તો પહેલાં તો આપણી જાતને સ્વીકારી શકીએ, પછી બીજા માટે સહાનુભૂતિ રાખી શકીએ. અને આ સમજણથી સંબંધો સુધરે, સંઘર્ષ ઘટે, સાચી કરિયર મળે, જીવન વધુ સારું બને.
તો આ સમજવા માટે પુસ્તક કઈ રીતે આગળ વધે છે, કયા કયા મુદ્દા કવર કરે છે?
પુસ્તક યુંગના સિદ્ધાંતોથી શરૂ થાય છે, પણ બહુ સરળ રીતે મુખ્ય 4 પસંદગીની જોડીઓ સમજાવે છે. એને અંગ્રેજીમાં ડાયકોટોમીઝ કહે છે. આ આપણા વ્યક્તિત્વના બિલ્ડિંગ બ્લોક્સ જેવા છે.
કઈ 4 જોડીઓ?
એટલે કે આપણી એનર્જી બહારની દુનિયા તરફ જાય છે કે અંદરની. બીજી છે સેન્સિંગ અને ઇન્ટ્યુશન. આપણે માહિતી કઈ રીતે લઈએ છીએ, ફેક્ટ્સ પર ધ્યાન આપીએ છીએ કે શક્યતાઓ પર?
ઓકે.
ત્રીજી છે થિંકિંગ અને ફીલિંગ. નિર્ણય લેવાનો આધાર શું, તર્ક કે લાગણીઓ અને મૂલ્યો?
ઠીક.
અને ચોથી છે જજિંગ અને પરસીવિંગ. આપણે આપણું બહારનું જીવન કઈ રીતે ગોઠવીએ, પ્લાનિંગ સાથે કે ફ્લેક્સિબલ રહીને.
ઓકે, એટલે ઈ કે આઈ, એસ કે એન, ટી કે એફ અને જે કે પી, દરેક વ્યક્તિ આ ચારમાંથી કોઈ એક તરફ વધુ ઝુકાવ ધરાવે, અને આ ચારે મળીને શું બને?
આ ચારના અલગ અલગ કોમ્બિનેશનથી કુલ 16 વ્યક્તિત્વ પ્રકાર બને છે, જેમ કે ISTJ, ENFP વગેરે. પુસ્તક આ દરેક 16 પ્રકાર વિશે ડિટેલમાં વાત કરે છે, એમની સ્ટ્રેન્થ, એમના પડકારો.
અચ્છા,
પણ વાત ત્યાં પૂરી નથી થતી. પુસ્તક ટાઈપ ડાયનામિક્સ પણ સમજાવે છે.
ટાઈપ ડાયનામિક્સ? આ થોડું ટેકનિકલ જેવું લાગે છે, શું છે?
હા, પણ સમજવું સહેલું છે. એમ સમજો કે આપણું વ્યક્તિત્વ એક ટીમ જેવું છે. એમાં એક કેપ્ટન હોય છે, જેને પ્રભાવી ફંક્શન કહેવાય, એ મુખ્ય હોય છે. અને એક વાઇસ કેપ્ટન હોય છે, જેને સહાયક ફંક્શન કહેવાય, એ કેપ્ટનને સપોર્ટ કરે, બેલેન્સ રાખે. આ કેપ્ટન અને વાઇસ કેપ્ટન એસ, એન, ટી કે એફ માથે કોઈ પણ હોઈ શકે. અને એ કોણ છે એના પરથી નક્કી થાય કે એ પ્રકાર કઈ રીતે વિચારશે, કઈ રીતે વર્તશે.
સરસ એનાલોજી. એટલે દરેક પ્રકાર ખાલી 4 અક્ષર નથી, પણ એની અંદર એક આખી સિસ્ટમ કામ કરે છે.
બરાબર, એક જીવંત સિસ્ટમ. અને પછી પુસ્તક આ બધી થિયોરીને પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડે છે.
હા, એ બહુ જરૂરી છે. કયા કયા ક્ષેત્રોમાં?
લગ્ન સંબંધો, બાળકોનો ઉછેર, શિક્ષણ, કરિયર, પર્સનલ ગ્રોથ, આ બધામાં આ સમજ કઈ રીતે કામ લાગે એની વાત છે.
ચાલો તો આમાંથી થોડા ઊંડા ઉતરીએ, પેલી 4 જોડીઓથી શરૂ કરીએ. ઈ અને આઈ, આ તો આપણે સાંભળ્યું હોય, પણ પુસ્તક શું કહે છે?
હા, ઈ એટલે એક્સ્ટ્રાવર્ઝન, આઈ એટલે ઇન્ટ્રોવર્ઝન. સિમ્પલ રીતે કહીએ તો આપણી બેટરી ક્યાંથી ચાર્જ થાય છે. ઈવાળા લોકો બીજા સાથે મળીને, વાતો કરીને, એક્ટિવિટી કરીને એનર્જી મેળવે, એમનો ફોકસ બહારની દુનિયા પર હોય.
અને આઈવાળા?
આઈવાળા એકાંતમાં પોતાના વિચારો સાથે રહીને શાંતિથી રિચાર્જ થાય, એમનો ફોકસ અંદરની દુનિયા પર હોય. એનો મતલબ એ નહીં કે એમને લોકો ગમતા નથી, પણ ભીડ પછી એમને મી ટાઈમ જોઈએ રિચાર્જ થવા. જેમ કે પાર્ટી પછી ઈને મજા આવી ગઈ હોય, જ્યારે આઈને થાય કે હવે શાંતિ જોઈએ.
સમજાયું. હવે બીજું, એસ અને એન, સેન્સિંગ અને ઇન્ટ્યુશન, માહિતી લેવાની રીત.
બરાબર. એસ એટલે સેન્સિંગ. આ લોકો 5 ઇન્દ્રિયો પર ભરોસો રાખે, જે જોઈ શકાય, સાંભળી શકાય, સ્પર્શી શકાય એવી નક્કર હકીકતો પર ધ્યાન આપે, વર્તમાનમાં જીવે, ડિટેલ્સ યાદ રાખે, પ્રેક્ટિકલ હોય.
અને એન એટલે ઇન્ટ્યુશન.
હા, એન વાળા લોકો હકીકતોની પાછળ શું છે એ જુએ, પેટર્ન, કનેક્શન, ભવિષ્યની શક્યતાઓ, એમનું ધ્યાન મોટા ચિત્ર પર હોય. એમને 6ઠી ઇન્દ્રિય જેવું ઇન્ટ્યુશન પર વધુ ભરોસો હોય. પેલું રસોઈનું ઉદાહરણ લઈએ.
હા બોલો.
એસવાળો વ્યક્તિ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશે, એનવાળો કદાચ રેસીપી જોશે પણ પછી પોતાના અંદાજથી કંઈક નવું ટ્રાય કરશે, આમ કરીએ તો કેમ એવું વિચારે.
રસપ્રદ. હવે ટી અને એફ, થિંકિંગ અને ફિલિંગ, નિર્ણય લેવાની રીત. અહીં પેલી ગેરસમજ થાય છે કે ટી એટલે લોજિકલ અને એફ એટલે ઇમોશનલ.
હા, એ બહુ કોમન મિસ્ટેક છે. પુસ્તક કહે છે કે ટી અને એફ બંને રીતે નિર્ણય લેવો એ લોજિકલ જ છે, પણ એમનો આધાર અલગ છે. ટીવાળા લોકો તર્ક, સત્ય, નિષ્પક્ષતા, સિદ્ધાંતોને આધારે નિર્ણય લે, સાચું શું છે, ન્યાયી શું છે એ જુએ, ભલે કોઈને ખોટું લાગે.
અને એફવાળા?
એફવાળા લોકો નિર્ણય લેતી વખતે એ જુએ કે લોકો પર એની શું અસર થશે, સંબંધો કેવા રહેશે, સંવાદિતા જળવાશે કે નહીં, એમના પોતાના મૂલ્યો શું કહે છે. એ લોકો પરિસ્થિતિના માનવીય પાસાને વધુ મહત્ત્વ આપે, યોગ્ય શું છે, દયાળુ શું છે એ વિચારે.
એટલે એક માથાથી વિચારે, બીજો દિલથી, પણ બંને પાસે કારણ હોય છે. અને છેલ્લું જે અને પી, જજિંગ અને પરસીવિંગ, આ લાઇફસ્ટાઇલ વિશે છે.
હા, આપણે આપણી બહારની દુનિયાને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. જે એટલે જજિંગ. આ લોકો વધુ પ્લાન્ડ, ઓર્ગેનાઇઝ રહેવાનું પસંદ કરે, એમને વસ્તુઓ નક્કી થયેલી ગમે, ડેડલાઇન મીટ કરવી ગમે, સ્ટ્રક્ચર ગમે, નિર્ણય લઈને આગળ વધવું ગમે.
અને પી એટલે પરસીવિંગ.
પી વાળા વધુ ફ્લેક્સિબલ, સ્પોન્ટેનિયસ હોય, એમે ઓપ્શન્સ ખુલ્લા રાખવા ગમે, છેલ્લી ઘડીએ પ્લાન બદલી શકે, પ્રોસેસને એન્જોય કરે ફાઇનલ ડિસિઝન કરતા. પ્રવાસનું ઉદાહરણ લઈએ તો જે વાળો આખો પ્લાન બનાવીને જશે, ક્યાં જવું, ક્યારે જવું, બધું નક્કી.
અને પીવાળો,
પીવાળો કદાચ કહેશે પહોંચીને જોઈ લઈશું, પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરશે. બંનેની પોતાની મજા છે, કોઈ સારું કે ખરાબ નહીં.
બરાબર. આ ચાર જોડીઓ અને 16 પ્રકાર ખરેખર બહુ ઊંડાણપૂર્વકનું એનાલિસિસ છે. હવે આનો પ્રેક્ટિકલ યુઝ સંબંધોમાં આ કેવી રીતે કામ લાગે?
સંબંધોમાં તો આ ગેમ ચેન્જર બની શકે છે. આપણે જે વાતો પર ઝઘડીએ છીએ ઘણીવાર સામેવાળાની ખરાબી નથી હોતી, ખાલી એમનો પ્રકાર અલગ હોય છે. જેમ કે એક જે પાર્ટનર છે, બીજો પી, તો જેને પીનું બધું છેલ્લી ઘડીએ કરવાનું કદાચ ઇરિટેટ કરે.
હા, થાય એવું.
પઠવાર એક ટી છે, બીજો એફ, તો ટી ને એફનું રિએક્શન કદાચ અતાર્કિક લાગે, પણ જ્યારે ખબર પડે કે આ તો ખાલી પ્રકારનો ફેર છે, તો આપણે એને પર્સનલી લેવાનું ઓછું કરી દઈએ.
સાચી વાત.
આપણે સમજી શકીએ કે સામેવાળાની જરૂર શું છે. જેમ કે આઈ ને સ્પેસ જોઈએ, ઈ ને વાત કરવી છે, અને પછી આપણે એમની ભાષામાં વાત કરવાની કોશિશ કરી શકીએ. એસ ને ફેક્ટ્સ આપીએ, એન ને પોસિબિલિટીઝ બતાવીએ. આનાથી સમજણ વધે, સ્વીકાર વધે.
અને બાળકોના ઉછેર અને શિક્ષણમાં ત્યાં આ કેવી રીતે મદદ કરે?
ત્યાં તો ખૂબ જ. પુસ્તક કહે છે કે દરેક બાળક અલગ રીતે શીખે છે, એના પ્રકાર પ્રમાણે. આપણી જે ટ્રેડિશનલ સ્કૂલ સિસ્ટમ છે ને, એ ઘણીવાર એસ અને જે બાળકોને વધુ સૂટ થાય, જેમને ક્લિયર સૂચના સ્ટ્રક્ચર ગમે. પણ એન બાળકને કદાચ કેમ એ જાણવામાં વધુ રસ હોય. પી બાળકને કદાચ પ્રોજેક્ટ્સ અને ફ્લેક્સિબિલિટી ગમે. જો પેરેન્ટ્સ અને ટીચર્સ બાળકના પ્રકારને સમજે તો ભણાવવાની રીત બદલી શકે. એસ બાળક માટે પ્રેક્ટિકલ કામ, એન બાળક માટે ઇમેજિનેટિવ કામ. એનાથી લર્નિંગ વધુ ઇફેક્ટિવ બને
અને બાળકનો કોન્ફિડન્સ પણ વધે.
બિલકુલ. અને કરિયરમાં શું આપણો પ્રકાર આપણને રાઇટ જોબ શોધવામાં મદદ કરે?
હા, કરિયર માટે પણ આ બહુ ઉપયોગી છે. પુસ્તક કહે છે કે જ્યારે આપણે આપણા પ્રકારને મેચ થાય એવું કામ કરીએ ત્યારે સંતોષ વધુ મળે, સફળતાની શક્યતા વધે.
એટલે અમુક પ્રકારના લોકો અમુક ફિલ્ડમાં વધુ જોવા મળે.
હા, એવું બને છે. જેમ કે જ્યાં ચોકસાઈ, નિયમો, ડિટેલ્સ જોઈએ, જેમ કે એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ, ત્યાં એસ અને જે પ્રકાર વધુ જોવા મળે. જ્યાં નવા આઈડિયા, લોકો સાથે કામ, ફેરફાર હોય, માર્કેટિંગ, કાઉન્સેલિંગ, આર્ટ્સ, ત્યાં એન અને એફપી વધુ હોઈ શકે. પણ આ કોઈ બંધન નથી. હા, એવું નથી કે બીજો પ્રકાર એ કામ ન કરી શકે.
ના, પણ ફિટ સારો હોય તો કામ કરવાની મજા આવે, રિઝલ્ટ સારું મળે.
અને છેલ્લો મુદ્દો પર્સનલ ગ્રોથનો. શું આ ટાઈપ આપણને એક બોક્સમાં ફિટ કરી દે છે કે પછી આપણે બદલાઈ શકીએ?
ના, આ બહુ અગત્યનો સવાલ છે. પુસ્તક સ્પષ્ટ કહે છે કે ટાઈપ એ જેલ નથી. આપણો જે મૂળ પ્રકાર છે એ મોટા ભાગે સ્થિર રહે છે. પણ ગ્રોથ એટલે શું? ગ્રોથ એટલે આપણી જે ઓછી પસંદગીની સાઇટ છે એને ડેવલપ કરવી.
એટલે
જેમ કે કોઈ વ્યક્તિ ટી પ્રકારની છે, તો એણે એફ સાઇડ એટલે કે લાગણીઓ, સહાનુભૂતિ, એને સમજવાની અને ઉપયોગ કરવાની કોશિશ કરવી. અથવા કોઈ આઈ છે, તો થોડું ઈ જેવું બહાર નીકળવાનું, કનેક્ટ થવાનું શીખવું. આ એક લાઈફલોંગ પ્રોસેસ છે, બેલેન્સ લાવવાની વાત છે.
એટલે આ ટાઈપ આપણને લેબલ નથી મારતું, પણ ગ્રોથ માટે રસ્તો બતાવે છે.
બરાબર, એક નકશો આપે છે.
તો આખી ચર્ચા પરથી કયા મુખ્ય વિચારો કે મેસેજ છે જે આપણે યાદ રાખવા જેવા છે?
મને લાગે છે પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તફાવતો એ શક્તિ છે, ખામી નથી. આ ડાયવર્સિટી આપણને મજબૂત બનાવે છે. દરેક ટાઈપની પોતાની ગિફ્ટ છે.
બરાબર.
અને બીજું?
બીજું, આ પસંદગીઓ મોટાભાગે જન્મજાત છે. આપણે જેવા છીએ તેવા જ છીએ. આ સમજવાથી સેલ્ફ એક્સેપ્ટન્સ વધે છે અને બીજા પર, ખાસ કરીને બાળકો પર, અમુક રીતે વર્તવાનું પ્રેશર ઓછું થાય છે.
હા, અને ત્રીજું જે મને મહત્વનું લાગ્યું, તે પોતાની જાતને ઓળખવાનું મહત્વ, સેલ્ફ અવેરનેસ. જ્યાં સુધી આપણે પોતાને ન સમજીશું ત્યાં સુધી બીજાને કઈ રીતે સમજીશું? ખરું. અને ચોથું, સતત વિકાસની શક્યતા. ટાઈપ એ આપણો એન્ડ પોઈન્ટ નથી, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે હંમેશા આપણી ઓછી ડેવલપ થયેલી બાજુઓ પર કામ કરી શકીએ છીએ.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય, કોઈ એવા વિચારો જે તમને ખાસ ગમ્યા હોય?
હા, એક વિચાર જે મને બહુ ગમે છે, જે વર્તન આપણને વિચિત્ર કે અતાર્કિક લાગે છે એની પાછળ પણ એક લોજિક હોય છે, જે વ્યક્તિની દુનિયાને જોવાની અને નિર્ણય લેવાની રીત પર આધાર રાખે છે. આ સમજાય ને? એટલે જજમેન્ટ ઓછું થઈ જાય
અને સહાનુભૂતિ વધે.
બરાબર.
અને બીજો એક વિચાર જે સીધો જીવનને સ્પર્શે છે, જ્યારે આપણે આપણા ટાઈપને સમજીએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ ક્લિયર થાય, નિર્ણયો સારા થાય અને આપણું જીવન આપણા સાચા સ્વભાવની વધુ નજીક આવે છે. મતલબ કે ઓથેન્ટિક લિવિંગ.
હા, અને સમાજ માટે આ કેટલું પાવરફુલ છે. તફાવતોનો રચનાત્મક ઉપયોગ કરવો એ માનવજાતિ માટે મોટી તક છે. જે ગુણો આપણને અલગ પાડે છે તે જ આપણને મૂલ્યવાન બનાવે છે. ડાયવર્સિટીની વેલ્યુ.
તો આ બધી વાતોને આપણે રોજના જીવનમાં કઈ રીતે લાવી શકીએ પ્રેક્ટિકલી?
ચોક્કસ. પર્સનલી આપણી સ્ટ્રેન્થ ઓળખીને એનો ઉપયોગ કરીએ, વીકનેસ પર કામ કરીએ, સ્ટ્રેસ મેનેજ કરવા આપણી જરૂરિયાતો સમજીએ, જેમ કે આઈને બ્રેક જોઈએ, ઈને લોકો સાથે વાત કરવી છે.
અને સંબંધોમાં?
સંબંધોમાં સામેવાળાના ટાઈપને સમજીને એમની ભાષામાં વાત કરીએ. મતભેદ થાય તો એને પર્સનલ એટેક ન ગણીએ, પણ સમજવાનો પ્રયત્ન કરીએ, એકબીજાના તફાવતની કદર કરીએ.
અને કામ પર?
ટીમમાં. હા, વર્કપ્લેસ પર યોગ્ય રોલ શોધવામાં, બેલેન્સ ટીમ બનાવવામાં, લોકોને સમજવામાં અને મોટિવેટ કરવામાં આ બહુ કામ લાગે. લીડર્સ પોતાની કોમ્યુનિકેશન સ્ટાઇલ એડજસ્ટ કરી શકે.
અને બાળકો સાથે?
બાળકોની લર્નિંગ સ્ટાઇલ સમજીને એમને સપોર્ટ કરીએ, એમના કોન્ફિડન્સને બૂસ્ટ મળે એ રીતે એમની સાથે વર્તીએ.
આખી વાતચીત પછી મને પેલો વિચાર સૌથી વધુ અસર કરી ગયો, તફાવતો ભેટ છે. આ પોતે જ કેટલું પોઝિટિવ છે. જો આપણે સમજીએ કે બીજું કોઈ આપણા જેવું કેમ નથી વિચારતું, તો કેટલી બધી ફ્રસ્ટ્રેશન ઓછી થઈ જાય.
અને મને એ વાત ગમી કે આ કોઈ ફિક્સ્ડ લેબલ નથી, પણ ગ્રોથનો રસ્તો છે. આપણો ટાઈપ આપણી શરૂઆત છે, અંત નથી. આપણે હંમેશા વધુ સારા, વધુ બેલેન્સ્ડ બની શકીએ છીએ. અને એક જ કોન્સેપ્ટ લાઈફના આટલા બધા એરિયાને ટચ કરે એ ખરેખર ઇમ્પ્રેસિવ છે.
ખરેખર આ પુસ્તક આપણને પોતાની અને બીજાની અંદર રહેલી એ ભેટોને જોવાની અને કદર કરવાની દ્રષ્ટિ આપે છે. તો આજનો વિચાર એ છે કે આપણે આપણી આસપાસના લોકોમાં કઈ કઈ ભિન્ન ભેટો જોઈ શકીએ છીએ અને એની કદર કરવા શું કરી શકીએ, એના પર વિચારી શકાય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.